માણસ જ્યારે જ્યારે પણ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, અત્યંત દુઃખની પરિસ્થિતિમાં આવી પડે ને, ત્યારે કઈ ન સૂઝે ત્યારે સસ્તામાં સસ્તો એક વિધાતા પ્રતિકાર કરે જ નહીં, બીજાને કંઈક કરી હોય તો સમજણ પાડી આમ કહ્યું તું આવો છું જો પછી. પણ વિધાતાને ગમે એટલા દોષ આપીએ પણ એ ચૂપ રહીને સાંભળ્યા જ કરે, તારે જે બોલવું હોય જે કેવું હોય તો કે. આમ વિધાતાને પ્રારબ્ધને જ માણસ મોટામાં મોટો દોષ આપતો હોય છે. બીધી કરતા ઉલટે સબ અહય, બીધી કરતા ઉલટે સબ. વિધાતા જે કંઈ કરે છે બધું ઉલટું અવળું જ કર્યા કરતો હોય છે. આ માણસનો સ્વભાવ પડી ગયો. ક્યારે હોય ત્યારે પોતાના પ્રારબ્ધનો વિધાતાનો દોષ કાઢ્યા કરે. અને એ જ વાતને અહીંયા આગળી તુલસીજીએ ખૂબ સરસ રીતે બધી બાબતમાં વિધાતા ઉપર એવા તૂટી પડ્યા છે, એટલા બધા તૂટી પડ્યા છે હદ બાદ. અને કહ્યું વિધિ કર્તબ ઉલટે સબ. વિધાતાના એકે એક લેખ અવળા જ લખતો હોય છે, પાંદડા અવળા જ ફેરવી દેતો હોય છે, પ્રારબ્ધનું પાન ઉલટું જ ફેરવી નાખે. વિધિ કરતબ ઉલટે સબ. દરેક માણસ હતાશ થાય ને એટલે એના મનમાંથી આ જ ઉદ્ગાર મળે, કોઈ ના મળે, કશું જ હાથમાં ના આવે ત્યારે વિધાતા એકલો હાથમાં આવી જાય, ઝપટમાં આવી જાય માણસ. ઘણી વાર કોઈને કોઈને ઝપટમાં લેતા હોય ને, ખખડાઈ નાખે, ઉતારી પાડે, એની પાસે કામ લઈ લે, બરાબર ઉતરી પડે એની. એમ અહીંયા તુલસીજી ગ્રામીણોને નિમિત્ત બનાવીને પણ જો મૂકી છે ક્યાં, જે ગ્રામવાસીઓ છે ને એમની ઉપર આ મૂકી દીધું. જયારે અબુધ અવસ્થામાં માત્ર વિધાતાને જ ગાળો ભાડ્યા કરવી, બીજા કોઈ નહીં. જો માણસ તો સમજે કે ભાઈ હવે આવું થઈ ગયું, આ પ્રમાણે થયું, આમ થયું, એમાં બીજા કોને દોષ દેવો. પણ ગ્રામીણ છે, બીજી કઈ સમજ હોય નહીં, એટલે એ બેનો બધા ભગવાનને વિધાતાને પ્રારબ્ધને દોષ દેતા કે છે બીજી કરતબ ઉલટે સબ. એક નહીં બધા જ. કારણ જયારે સારું થાય તો પોતાને ભાગે આવે, અને જયારે ખોટું થાય ત્યારે ઓ ભગવાનિયા, ઓ વિધાતા, આ પ્રારબ્ધ વાંકા શું કરીએ એમ એમ કરીને એની ઉપર આખો ટોપલો ચડાવી દે. રૂખ કલ્પતરુ સાગર ખારા. કલ્પવૃક્ષ આટલું સરસ બનાવ્યું, એ કલ્પવૃક્ષની નીચે બેસીને જે કલ્પના કરો, જે વિચાર કરો, એ કૃતાર્થ સાર્થક. હવે આવું સરસ કલ્પવૃક્ષ બનાવ્યું, એને ન તો ફૂલ મૂક્યા, ના તો ફળ મૂક્યા, ના તો કોઈ સુવાસનું કોઈ. કેવો અવળચંડો છે વિધાતા, આટલું સરસ વૃક્ષ અને આને આ કહી સાગર ખાર. સાગર આટલો બધો પાણી ભરેલો વિશાળ બનાવી દીધો, અને પાણી વગર દરેક કોઈ પણ જીવન શક્ય નથી. તે પાણીનો ઉપયોગ કોઈને ના કરવા દે એટલા હાથર ખારો બનાવી. ઘણી વાર ઘણા માણસ કોઈને અડવા ના દઉં, કોઈને ઉપયોગ ના કરવા દઉં, વાપરવા જ ના દઉં, એને કંઈક અવળું કરીને મૂક્યા વર્તન, એટલે કોઈનાથી વપરાય. એમ આ ગ્રામવાસીઓ વિધાતાને કહે છે સાગર ખારા. મીઠો કર્યો હોત તો કોઈને માણસ કોઈને પાણીની તકલીફ પડત ખરી, આટલી સમસ્યાઓ વિધાત કરી, કે વરસાદને માટે કાયમ પ્રાર્થનાઓ કરવી પડે, કાગને ડોળેની રાહ જોવી પડે, છતાંય તાપથી તપીને થાકીએ. આ વિધાતા કેવો છે, દરિયાને ખારો કરી નાખે. તેહી પઢે બન, બસ આ એણે જ આટલા સુંદર રાજકુમારો, અને એનું આટલું સુંદર સૌંદર્ય છે, આટલા સુંદર દર્શનીય છે અને રાજકુમારો છે પાછા. વાર્તા કેવી હોય, એક રાજા હતો, બહુ મોટો રાજા હતો અને જંગલમાં રહેતો. સાચી વાત કહેવાય, રાજા તો રાજમહેલમાં રહે, બહુ શક્તિશાળી, બહુ મોટો રાજા હતો, પણ જંગલમાં અનુરાગ શું કરવાનું. તો અહીંયા આગળી તેહી બને, તેહી પઢે બને રાજકુમાર. બસ આ એ જ વિધાતા એ જેને સાગર દરિયાને ખારો કરી નાખ્યો અને કલ્પવૃક્ષને ફળફૂલ વગરનું રચ્યું, એ જ અવળો, એણે જ આ રાજકુમારોને વનવાસમાં ધકેલી દીધા. પણ ત્યાં એની પાછળનું કારણ શું, એ જ તુલસીદાસજી કહે છે. હજુ વિધાતાની પાછળ પડી ગયા છે બધા. જો બે એને દિન, જો અમને વનવાસ જ આપવો તો આવા સુંદર, આવા સરસ યુવાન અને પાછા રાજકુમારો બધી જ રીતે ખૂબ જ સુંદર, તો એમને કિન્ન બાદી કીધી. તો પછી આ ભોગો ના વિલાસ ને આ વૈભવ શું કરવા એને રચ્યા, આમના માટે જ હોવા જોઈએ કે જે બધી જ રીતે સુપાત્ર છે, લાયક છે. ભોગો એમને મળે, વૈભવ એમને મળવા જોઈએ અને એમને વૈભવને ભોગોથી વંચિત રાખી અને વનમાં ધકેલ્યા. એટલે જો જો આમને વનવાસ જ આપવો તો આવી રચનાને તમારે વનવાસ જ આપવો તો પછી વિધાતા શું કરવા મહેનત કરી, વૈતરું આટલું બધું કર્યું, આ સૃષ્ટિનું સર્જન કરવાનું, આટલા વૈભવ, આ બધા ભોગો અને આટલી મોટી અટપટ સૃષ્ટિને ઉત્પત્તિ કરી જ શું કરવા. જો જંગલની અંદર ઝાડ નીચે અને પાંદડાની પથારીમાં સુવાનું હોય તો જો ઉઘાડા પગે જ વનમાં અમને ફરવાનું તે લખ્યું હતું, તો જેમ જે એને લાયક છે એવા આટલી બધી સુંદર મોટર ગાડીઓ અને વિમાન ને આ રથ ને બધું શું કરવા રચ્યું તે, એના માટે ખોટી મહેનત વૈતરું શા માટે કર્યું. આપવાતા તો અમને આપવાતા, લાયક તો આ હતા સુપાત્ર, કે રથમાં બેસીને વાહનમાં બેસીને ફરવા લાયક કેટલા તો સુંદર છે, અને એમને ઉઘાડા પગે અને વનમાં તને જરાય શરમ ના આવી. વિધાતાને કહે છે, અક્કલ છે કે નહીં તારામાં કે આવું રચ્યું તું તો આવું અમને અમના માટે બનાવવું તું ને. એમ કરીને વિધાતાને એટલા બધા દોષ આપે છે. જો અમને વનવાસની અંદર વૃક્ષ નીચે પાંદડા ને ઘાસની પથારીમાં જ સુઈ રહેવાનું લખ્યું તો એ બધી એ શા કામ, આટલા સુંદર રાજકુમારો એમને આ રીતે, અને તે આટલી મોટી શયન પલંગ ને સૈયાઓ ને આટલું બધું શું કરવા રચ્યું, શા માટે તૈયાર કરાવડાવ્યું. જો એમને ન વાપરી શકે, વાપરવાના તો બીજાના અધિકાર બીજા કયા એવા લાયક છે, કોના માટે ત્યાં રચ્યું. સુભગ સેજ કત સૃજત, આટલી સુંદર સૈયાઓ પથારીઓ શા માટે, બીજાને માટે તે રચી, તે રચી જ શું કરવા, જે જરૂર હતી, જે જરૂરિયાત હતી જેને વાપરવાની, ભોગોની, આવા સુંદર શયનોની, એમને તો તું વનમાં ધકી લઈ રહ્યો છે. વિધાતાને જો વૃક્ષો નીચે જ રહેવાનું હોય તો આટલી મોટી મહેલાતો અને રાજમહેલો શું કરવા બનાવ્યા, તે બનાવડાયા. જેને વિધાતા એટલે એને બ્રહ્માજી કહ્યો, બ્રહ્માજી એટલે આજના આર્કિટેક્ચર સ્થપતિઓ જેને કહેવાય, એન્જિનિયરો. તો કે છે આ બધું તે શુકરા બનાવડાયું, આવી ડિઝાઇનો કરી શા માટે. બ્રહ્માજી એટલે આર્કિટેક્ચર છે જેને સ્થપતિ કહેવાય, એ એવાને આ શુકરા બનાવ્યું, આ ડિઝાઇનો કરી દે શા માટે. આટલા મોટા વૈભવશાળી મહેલો બનાવતા તો અમને માટે બનાવતા, એવા ભોળા ગ્રામવાસીઓ વિધાતાને માટે એટલી બધી ઉપેક્ષા થઈ ગઈ મનમાંથી કે આ ગાંડો છે, ભગવાને આને સૃષ્ટિનું સર્જન કરવા માટે કેમ સોંપ્યું, બીજા કોકને સોંપ્યું, એમ આટલા બધા વાદળ ચડી આવે, કાળા ગંબર હોય પણ એક છાંટો ના પડવા દે, કોને હોપ્યું છે, કામ કોઈને અડવા જ ના દે. કેટલાક માણસો એવા, માણસોની માફક જ હોય, માણસો એવા હોય, ઘણું બધું હોય તો ડમડી ના છૂટે, એમ એટલા મોટા વાદળો જતા હોય પાણી ભરેલા, પણ એમાંથી એક છાંટો ના પડવા દે માણસની માફક. અને કેટલા એવા ઉદાર હોય તે વર્ષી જ જાય, વર્ષી જ જાય, કલાક ચાર કલાકની અંદર 15 ઇંચ નાખી જાય, એવા ઉદારે હોય. એમ વિધાતાને આ કામ સોંપી શું કરવા આવા કંજુસને,